તારીખ 23/10/1996 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 1-8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 99.
સર્વજ્ઞ દિવાળી અધ્યાત્મ ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના આત્મસિદ્ધિ શાસ્ત્ર પરના પ્રવચનો. આત્મસિદ્ધિ શાસ્ત્રને 100 વર્ષ પૂરા થાય છે, એટલે દેશ અને વિદેશમાં ગોપાલદેવનો મહિમા કરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર એના ઉપર પ્રવચનો અને એનો સ્વાધ્યાય દરેક જગ્યાએ જ્યાં જ્યાં તેમના અનુયાયી વર્ગ છે એ ઉજવે છે. આપણે પણ આજથી 5 દિવસ ઉત્સવ તરીકે આ દિવસો ઉજવશું. ડાબા હાથ બાજુ જે બોધ વચન છે એ 10 વચનામૃત 17મા વર્ષ પહેલાં કૃપાળુદેવે લખેલા 128 વચનો લખેલા, એમાં આ 10 વચનો છે. આ 10 વચનોનો પ્રાતઃકાળમાં ગુરુદેવ હંમેશા સ્મરણ કરતા અને ચિંતન કરતા. મહાન આચાર્યોની જે પોતાના ભાવનાની ગાથાઓનું સ્મરણ કરતા અને ચિંતન કરતા, તેની સાથે સાથે આ 10 બોધવચનોનું પણ સ્મરણ અને ચિંતન કરતા હતા. આ 10 બોધવચનો ઉપર એમણે પ્રવચનો પણ કર્યા છે, જે આપણે પ્રવચન નવનીતના પહેલા ભાગમાં છપાયા છે, પ્રસિદ્ધ થયા છે. 6 પ્રવચનો પ્રકાશિત થયા છે. એ પ્રવચનોની અંદર એમણે એક એવી પણ વાત કરી છે કે 12 અંગનો સાર આમાં ભરી દીધો છે. શું કહ્યું છે? 12 અંગનો સાર. વચનો ક્યારે લખાયા છે કે 17મા વર્ષ પહેલાં લખાયેલા વચનો છે. 17મા વર્ષ પહેલાં કૃપાળુદેવના આત્મામાંથી જે વચનો નીકળ્યા એ 12 અંગના સાર રૂપે નીકળ્યા. વિચારવા જેવો વિષય છે, એટલે થોડું ધ્યાન ખેંચું છું. રાજકોટની અંદર વિક્રમ સંવંત 1995-96માં આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર ગુરુદેવશ્રીએ આ પ્રવચનો કરેલા છે અને એ પ્રવચનોને અહીંયા પ્રકાશિત કરીને પુસ્તકાકારે મુમુક્ષુઓના હાથમાં મૂકવામાં આવ્યા છે, દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોમગઢ તરફથી. આ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદજીએ નડિયાદમાં વિક્રમ સંવંત 1952 સાલમાં આસો વદ એકમે લખ્યું હતું. અત્યારે 2052ની આસો વદ એકમ આવી રહી છે, એટલે 100 વર્ષ પૂરા થશે. તેમાં એટલે શતાબ્દી વર્ષ છે, આજ એમનું શતાબ્દી વર્ષ છે. તેમાં પૂર્વભવના સંસ્કાર સહિત પોતાનો અનુભવ જણાવ્યો છે. શું કર્યું છે એમણે? પોતાનો વર્તમાનમાં તો અનુભવ છે જ, સ્વાનુભવથી વિભૂષિત છે પોતે, પણ પૂર્વજન્મમાં પણ એ સ્વાનુભવના સંસ્કાર એમણે ઝીલેલા એ વાત પ્રસિદ્ધ થાય છે. 6 પદનો તેમાં સમાવેશ થાય છે. 6 પદનો પ્રતિપાદન કરવા માટે આ આખું કાવ્ય, મહાકાવ્ય શાસ્ત્ર રૂપે તેમણે લખ્યું છે. એ 6 પદનો પત્ર પણ પહેલાં એમણે લલ્લુજી સ્વામીને લખેલો, અને ત્યાર પછી એ જ વિષયની વિશેષ વિચારણા એમણે અધ્યાત્મકપણે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ મૂકી છે. એ છ પદ નીચે પ્રમાણે છે. આત્મા છે એમ આત્માનું અસ્તિત્વ ન્યાયથી સમજાયેલું છે, કેમ કે આત્માનું અસ્તિત્વ એ સમ્યક દર્શનનો વિષય છે. એટલે પહેલું પદ એ સ્થાપ્યું છે કે આત્મા છે, જે છે તે હંમેશા હોય છે, તેથી આત્મા નિત્ય છે એવું બીજું પદ છે. આત્મા નિત્ય છે એમ જ્યાં પોતાના સ્વરૂપની ખબર પડે ત્યારે આધાર બુદ્ધિ બદલાય છે. જે અનિત્ય સંયોગોની આધાર બુદ્ધિને લઈને જીવ દુઃખી થઈ રહ્યો છે સંસારમાં, એ આધાર બુદ્ધિ બદલીને નિત્ય એવા પોતાના શાશ્વત સ્વરૂપ ઉપર જાય છે ત્યારે દુઃખ મટી, બધા જ પ્રકારના ભય મટી અને આત્મામાં સુખ શાંતિ પ્રગટ થાય છે. સ્વભાવે તે જ્ઞાનનો કરતા છે, અજ્ઞાનથી રાજદ્વેષનો કરતા છે. એ ગુરુદેવે સ્પષ્ટીકરણ કરીને એ વાત કરી છે કે આત્મા કરતા છે એ ત્રીજું પદ છે. તો એમાં બે પ્રકારે આત્માનું કરતાપણું શ્રીજીને નિરૂપણ કર્યું છે કે સ્વભાવે તે જ્ઞાનનો કરતા છે અને અજ્ઞાનથી એટલે બેભાન દશામાં ભ્રમથી આત્મા રાગદ્વેષનો કરતા છે. ચોથું પદ છે વસ્તુતાએ તો સ્વભાવનો ભોગતા છે, એટલે સ્વભાવે કરીને તો એ સ્વભાવને ભોગવે એવો એનું સ્વરૂપ છે, પણ અજ્ઞાનથી અભાન દશામાં હર્ષ શોક આદિને પણ ભોગવે છે. પાંચમું પદ મોક્ષ છે, જે મુમુક્ષુનું ધ્યેય છે. મુમુક્ષુની જેને અભિલાષા છે, માત્ર મોક્ષ અભિલાષ, એ પાંચમું પદ લીધું છે. આ કાળમાં મોક્ષ નથી એ વાત ગૌણ છે. પંચમારામાં કોઈ જીવનો સાક્ષાત મોક્ષ થતો નથી એ વાત ગૌણ છે. સિદ્ધાંત અને વસ્તુના સ્વરૂપ અનુસાર એ વાત એના સ્થાનમાં યથાર્થને બરાબર હોવા છતાં પણ સાધના કરવા માટે મોક્ષ છે, મોક્ષની શ્રદ્ધા કરવી, મોક્ષનો અસ્તિત્વ સ્વીકારવું અને એ સ્વીકારીને એનું ધ્યેય બાંધવું એ મોક્ષનું કર્તવ્ય છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે, એટલે મોક્ષ માર્ગ, ઉપાય એટલે મોક્ષનો માર્ગ એ પણ છે ને એ આ કાળે હજી ખુલ્લો છે. આપણા સૌનું એ સૌભાગ્ય છે કે મોક્ષ માર્ગ હજી ખુલ્લો રહી ગયો છે. બાળંગમાં મોટાભાગનું શ્રુત જ્ઞાન વિચ્છેદ ગયું છે, મોટાભાગનું બહુભાગ શ્રુત જ્ઞાન વિચ્છેદ ગયું છે. અલ્પ જે રહી ગયું છે એમાં સદભાગ્ય મોક્ષનો ઉપાય ખુલ્લો રહી ગયો છે, માર્ગ ખુલ્લો રહી ગયો છે. આમ ઘણા ભાવના સંસ્કાર સહિત સ્વાનુભવની વાત કહી છે. શ્રી એટલે આત્માને જ્ઞાન લક્ષ્મી, કેવળ જ્ઞાન, તેનું સ્વરૂપ સમજી જ્ઞાનનું ચારિત્ર પ્રગટીને, જો જ્ઞાન સ્થિર થાય તે જ્ઞાનનું ચારિત્ર છે. ગુણ ભેદે અભેદ નહીં તે આત્માનું ચારિત્ર છે. જ્ઞાન સ્વરૂપમાં સ્થિર થાય તે આત્માનું ચારિત્ર છે. જ્ઞાનના પુરુષાર્થથી બધે જ્ઞાન જ્ઞાન લેશે. શું પૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન કારણ અને કેવળ જ્ઞાન કાર્ય, કેમ કે પુરુષાર્થની ઉત્પત્તિ પણ જ્ઞાનથી થાય છે. પુરુષાર્થનું ઉત્પન્ન થવામાં પણ જ્ઞાન જ કારણ છે. શાસ્ત્રની શરૂઆતમાં શ્રી સદગુરુ ભગવંતોનો વિનય કરે છે. પહેલી જ ગાથામાં સદગુરુનો વિનય કરે છે, અથવા ઉપકાર માને છે, અથવા ભક્તિ કરે છે. ત્યાંથી આ શાસ્ત્રની શરૂઆત કરી છે. ક્યાંથી શરૂઆત કરી છે? ગુરુ ભગવંતની ભક્તિથી શરૂઆત કરી છે. બધા સાથે બોલશો કથા. જે સ્વરૂપ આખું જે 142 કડીનું શાસ્ત્ર રચ્યું છે, એ 142 પદની જે સંકલના છે, એ સંકલનામાં કૃપાળુ દેવની પ્રતિપાદન શૈલીની અસાધારણ વિચિક્ષણતાના દર્શન થાય છે. પહેલું પદ આવું કેમ મૂક્યું? જેમાં ગુરુ ભગવંતનો ને વંદન કર્યા, નમસ્કાર કર્યા, એમ પહેલું પદ એ શા માટે મૂક્યું? કેમ કે એમણે શુદ્ધાત્માને, સ્વરૂપને, આત્મ સ્વરૂપને સમજાવ્યું છે. આત્મ સ્વરૂપને સમજાવે એવો જે અનુપમ ઉપકાર છે, એ ઉપકારને દર્શાવવા અને ગુરુનું કાર્ય શું છે એ દર્શાવવા, ગુરુએ કયા પ્રકારે ઉપકાર કર્યો એ દર્શાવવા પહેલું પદ એ લીધું છે. એ ઉપરાંત સૌથી પહેલા આત્મ સ્વરૂપ સમજવા યોગ્ય છે. હા, ભવભ્રમણ ટાળવા માટે આત્મ સ્વરૂપનું જ્ઞાન કરવા યોગ્ય છે. તેથી શ્રી ગુરુ આત્મ સ્વરૂપ સમજાવે છે. પ્રથમ સત નામ આત્મા, અને તેને સમજાવનાર ગુરુ તે સદગુરુ. શું કહે છે? સત એટલે આત્મા, અને એને સમજાવનાર તે સદગુરુ. એવા સદગુરુને નમસ્કાર કરીને કહે છે કે હું એક આત્મા જ જાણ્યા વિના અનંત દુઃખ પામ્યો. શું કહે છે? જે આત્માને સદગુરુના અનુગ્રહથી સમજ્યો એ શું કહે છે? કે હું એક મારું આત્મ સ્વરૂપ જાણ્યા વિના જ અત્યાર સુધી અનંતકાળમાં અનંત દુઃખ પામ્યો છું. એક આત્મા જાણે સર્વ જણાઈ જાય છે. એકમ જાણઈ સો સર્વમ જાણઈ, આચાર્યનું સૂત્ર છે. જેણે એકને જાણ્યો તેણે સર્વને જાણ્યો. જે સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, જે સ્વરૂપ સમજાવીને એમ છે ને, એમાં પહેલા જે બે શબ્દ છે, જે સ્વરૂપ એટલે અવતરણ ચિહ્નમાં લીધા છે. એટલે કે આત્મ સ્વરૂપ, આત્મા પોતે કોણ છે, અથવા આત્માનું પોતાનું મૂળ સ્વરૂપ શું છે તે જાણ્યા વિના બધી કળા નકામી છે, બધું જાણપણું નકામું છે, બધી આવડત નકામી છે. તે સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો એમ કહ્યું. તે સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો એમ કહ્યું. પણ એમ ન કહ્યું કે અમુક ક્રિયા કે અમુક વિદ્યા વિના રખડ્યો. શું કહ્યું? કૃપાળુ દેવે શું વાત કરી? કે તે માળા નહોતી ફેરવી, જાપ આટલા નહોતા કર્યા, આટલી પૂજા નહોતી કરી, આટલી યાત્રા નહોતી કરી, આટલું દાન નહોતું દીધું, આટલા ઉપવાસ નહોતા કર્યા, એ કાંઈ વાત ન લીધી એમ કહે છે. જે વાત મૂકી છે એમાં ગંભીરતા છે. કે તું સમજો નહીં, તારું સ્વરૂપ સમજો નહીં માટે અનંત દુઃખ પામ્યો છું, બીજા કોઈ કારણથી અનંત દુઃખ પામ્યો નથી. શું? કર્મનો ઉદય આવ્યો માટે તો અનંત દુઃખ પામ્યો, અનંત કર્મના ઉદયમાં અનંત દુઃખ પામ્યો એમ પણ નહીં. તારું સ્વરૂપ સમજો નહીં માટે તું દુઃખ પામ્યો છો. એટલે દુઃખ મટાડવાના અને અનંત સુખ પ્રાપ્ત કરવાના સાધનમાં
આત્મ સ્વરૂપની સમજણ કરવી તે સાધન છે. શું સાધન છે? આત્મ સ્વરૂપની સમજણ કરવી તે સાધન છે એમ નીકળ્યું એમાંથી. બીજા બધા સાધનોને સાઈડમાં રાખ્યા. તું પહેલા સૌથી પહેલા આત્મ સ્વરૂપની સમજણ કર. અને કોની પાસેથી સમજણ કર? કે જેણે આત્મા જાણ્યો અનુભવ્યો હોય એની પાસેથી. બે વાત એમાંથી નીકળે છે. સ્વ એટલે પોતાનું, પોતાનું રૂપ તે સ્વરૂપ, જે સ્વરૂપ એમ લીધું છે ને. અને સ્વરૂપમાં બે શબ્દની સંધિ છે, સ્વ અને રૂપ. તો સ્વ એટલે પોતાનું અને રૂપ એટલે સ્વરૂપ. જીવનું સ્વરૂપ પોતાનું અરૂપી જ્ઞાન છે. જીવનું સ્વરૂપ શું છે? કે અરૂપી એવું જ્ઞાન એ પોતાનું સ્વરૂપ છે. અથવા જીવ જ્ઞાન સ્વરૂપી છે. કેવો છે જીવ? જીવ જ્ઞાન સ્વરૂપી છે. જગતના અન્ય દ્રવ્યો જળ એટલે કે અચેતન છે. બાકીના જે પાંચ દ્રવ્યો છે તે અચેતન છે. તેમાંથી એટલે પાંચમાંથી ઉદગળમાં વર્ણ ગંધ રસ સ્પર્શ છે. અને અરૂપી નિર્દોષ આનંદ મૂર્તિ છે તે આત્મતત્વ છે. એ જે પૂતગળમાં જે ગુણધર્મો છે એ આત્મામાં નથી ને આત્મામાં છે તે પૂતગળમાં નથી એમ કહેવું છે. તે અરૂપી વસ્તુ જ્ઞાન દ્રષ્ટિ વડે દેખાય છે. એ આત્મા શેનાથી દેખાય છે? જ્ઞાન દ્રષ્ટિથી જણાય છે. પૂતગળની મુખ્યતાવાળી દ્રષ્ટિથી જણાતું નથી. આત્મા મન વાણી દેહ વર્ણ ગંધ રસથી નિરાળો છે. નિરાળો છે એટલે ભિન્ન છે. નિરાળો છે એટલે જુદો છે. કેમ કે એવું કાંઈ આત્મામાં નથી. આત્માના સ્વરૂપમાં એવું કાંઈ છે નહીં. પૂર્ણ પાપ રાગ દ્વેષ વિકલ્પ વિનાનો છે. પરમાણુ જળ પૂતગળ રજકણ વિનાનો તો છે, પણ આત્માના જે રાગદ્વેષ પુણ્ય પાપના પરિણામ છે એનાથી પણ એ વિનાનો છે. એનાથી રહિત છે મૂળ સ્વરૂપે. જે સ્વરૂપ સદગુરુ પાસેથી સમજ્યો એ એવું સ્વરૂપ છે કે જેમાં દેહ પણ નથી, દેહના પરમાણુ નથી, મન વચન કાયા નથી, એ ઉપરાંત જેમાં રાગદ્વેષ અને પુણ્ય પાપના પરિણામ પણ નથી. એ બધા વિકલ્પ વિનાનો નિર્વિકલ્પ સ્વરૂપે છે. એનું જે સ્વરૂપ છે તેને યથાર્થ ન્યાય વડે સમજ્યા વિના, આત્માનું જે સ્વરૂપ છે તેને યથાર્થ ન્યાય વડે, યથાર્થ શબ્દ લેતા જાય છે, યથાર્થ ન્યાય વડે સમજ્યા વિના અનાદિકાળથી અનંત દુઃખ પામ્યો છે. આમાં એમ આવ્યું કે એ કથનમાં એમ આવ્યું કે સાચું તત્વ સમજ્યા વિના અને આત્માની જે જાત છે તે જાણ્યા વિના, મૂળ જાત શુદ્ધ ચૈતન્ય ધાતુ, જીવ અનંત દુઃખ પામ્યો. પણ એમ ન આવ્યું બીજા સાધનમાં લીધું કે બ્રહ્મચર્ય વ્રત તપ લૌકિક નીતિ એવું બહારથી કરવાનું કાંઈ ન કર્યું એટલે દુઃખ પામ્યો એમ ન આવ્યું. ઉપદેશમાં શું વાત લીધી? કૃપાળુ દેવે આત્મ સ્વરૂપ સમજવાની વાત લીધી. બીજી બધી વાતો ઘણી એમના ખ્યાલમાં છે, પણ એ બધી વાતને અહીંયા ક્યાંય સ્થાન આપ્યું નથી. એ પણ એમને જ કહ્યું છે, એ પણ એમની પાસેથી સમજવા મળે એવું છે. અને આ વાત પણ એમની પાસેથી સમજવા મળે એવું છે. અહીંયા મુદ્દો શું? હા, અહીંયા નથી કહ્યું, આ ગાથામાં નથી કહ્યું, એમ ગુરુદેવ કહે છે, મેં કહ્યું એમ નહીં, એમ ગુરુદેવના પ્રવચનો આપણે વાંચીએ છીએ. ધ્યાનમાં પાછું લેવું શું, કેમકે એમને અડીને કહે છે ને, કોણ એમ ના આવ્યું કે પુસ્તક રાખો, એટલે ગુરુદેવ શું કહે છે ખ્યાલમાં આવે પછી, નહીતર હું કહું છું એવું ખ્યાલમાં આવી જશે પછી. બરાબર, પણ હવે એવું છે કે ગુરુદેવ ગુરુદેવ છે ને, ગુરુદેવને માથે રાખવા જોઈએ આપણે. એમ ન આવ્યું એમ કહ્યું, છેલ્લી પંક્તિમાં શું કહ્યું ગુરુદેવે, કે એમ ન આવ્યું કે બ્રહ્મચર્ય વ્રત તપ લૌકિક નીતિ એવું બહારથી કરવાનું કાંઈ ન કર્યું એટલે દુઃખ પામ્યું, એમ કહીને ગુરુદેવને એમ કહેવું છે. જરા સ્પષ્ટીકરણ આપો, એવું તો અનંતવાર કર્યું છે. શું કર્યું? અનંતવાર બ્રહ્મચર્ય પાયા, અનંતવાર વ્રત પાયા, મહાવ્રત, વ્રતમાં મહાવ્રત અને બ્રહ્મચર્યમાં ચોથું વ્રત છે. અનંતવાર તપ કર્યા તે અજ્ઞાન ભાવે, અને લૌકિક નીતિમાં સજ્જનતા પણ તે અનંતવાર કરી, પણ કે એનાથી તું આત્મા સમજી ગયો એમ નથી એમ કહે છે. અને એમ એના વિના પણ તો સમજી જશે એમ પણ અહીંયા કહેવું નથી. શું રાજુભાઈ જે કહેવું છે એ બરાબર છે કે પાત્રતા તો હોવી જોઈએ, અને પાત્રતાને એમણે બહુ સ્થાપી છે, કૃપાળુ દેવે પાત્રતાને તો બહુ સ્થાપી છે. પણ અહીંયા પ્રકરણ શું છે એટલી જ વાત છે કે અહીંયા મૂળ મુદ્દો એ છે કે એ બધું પાત્રતામાં આવ્યા છતાં પણ જો આત્મ સ્વરૂપ ન સમજો તો અનંત દુઃખનો નાશ નહીં થાય. પાત્રતા પૂર્વક એ વાત અહીંયા અધ્યાહાર છે, એ વાતનો નિષેધ નથી, પણ એ વાત અહીંયા અધ્યાહાર છે. મૂળમાં અહીંયા છેવટે આત્મ સ્વરૂપ સમજવું, આત્મજ્ઞાન કરવું, એ જ સર્વ દુઃખ ને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય છે. નહીં તો એવું બધું નકામું જાય પાછું, પેલું બધું નકામું જાય. હા, એટલે આત્મજ્ઞાન કરવું જોઈએ પાત્રતાને અંતે, પણ આત્મજ્ઞાન કરવું જોઈએ એટલો મુદ્દો છે અહીંયા. પૂર્વે અનંતકાળમાં નિજ સ્વરૂપ સમજ્યા વિના દુઃખ પામ્યો એમ કહેતા તેમાં ગર્ભિતપણે આવ્યું કે અનંતકાળથી હું નિત્ય છું. શું અનંતકાળ લીધો ને, અનંતકાળમાં અનંત દુઃખ પામ્યો તો અનંતકાળમાં હું હતો એટલે નિત્ય છું, એ વાત એમાં ગર્ભિતપણે આવી ગઈ. પણ ગયા કાળમાં આત્માના સુખથી અજાણ હતો, હવે સાચી સમજણ આપની કૃપાથી પામ્યો, મારાથી પામ્યો એમ ન લીધો, આપની કૃપાથી હું પામ્યો. પ્રથમ અનંત દુઃખ પામીને અનંતકાળથી ટકી રહ્યો હતો, હવે આત્મભાનથી ટકી રહ્યો છું. આપની કૃપાથી સાચી સમજણ પામ્યો, આગળ તો એમ કહે છે કે તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણા, આપ સદગુરુએ મારો આત્મા આપ્યો એમ કીધું. આત્મા તો હતો ત્યાં હતો જ, પણ પોતે ભ્રમથી ભૂલી ગયો હતો, એટલે જેમ કોઈ ખોવાઈ ગયેલી ચીજને એના જ ઘરમાંથી કાઢીને બતાવી દે, ભાઈ તમારી ખોવાઈ ગયેલી ચીજ તમે બહાર ગોતો છો, શું રસ્તામાં ગોતો છો, બીજે બીજે ગોતો છો, પણ લ્યો આ તમારી ખોવાયેલી ચીજ તમારા ઘરમાં જ પડી છે, ત્યારે એમ થાય કે આને મારી ચીજ મને આપી દીધી. શું એટલો વિશેષ ઉપકાર બુદ્ધિ ને ઉપકાર ભાવ આવે છે એમ કહેવું છે. ત્યાં શું કહેવું છે કે અતિશય ઉપકાર બુદ્ધિ ને ઉપકાર ભાવ આવે છે. આત્મા અનંતકાળથી છે તે કઈ અવસ્થામાં ટક્યો, આત્મા અનંતકાળથી છે તે કઈ અવસ્થામાં ટક્યો, કે અભાન વડે અનંત દુઃખને પામ્યો અને તે અનંત દુઃખની અવસ્થામાં ટક્યો. કઈ અવસ્થામાં ટક્યો તો દુઃખી થયો, તો ક્યારે સુખી થયો નથી. તો કે એનો પુરાવો શું, કે એનો પુરાવો એ છે કે જો સુખી થયો તો હવે સુખ માટે પ્રયત્ન કરતો ન હોત. પ્રવચન સારમાં એ સિદ્ધ કર્યું છે. કેમકે પ્રવચન સારની અંદર ત્યાં દેવલોકની અંદર પુણ્યયોગ વિશેષ છે તો પણ દેવો સુખી નથી એમ સાબિત કર્યું છે. બહુ પહેલા જ અધિકારમાં આ વિષય લીધો છે, સુખનો અધિકાર લીધો છે ને, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે. એટલે કે દેવલોકમાં દેવ સુખી નથી તો કે ત્યાં તો બધું છે, ત્યાં શરીરનો રોગ નથી, બાળપણ નથી, ઘટપણ નથી, ગરીબાઈ નથી, શું કાંઈ તકલીફ તો છે નહીં, બધું ત્યાં છે આમદામને થામ. તો પછી કેમ દુઃખી છે? એ સુખ માટે પ્રયત્ન કરતા જોવામાં આવે છે. એ એમ બતાવે છે કે એને સુખ પ્રાપ્ત થઈને એને તૃપ્તિ થઈ નથી, જે કાંઈ છે એમાંથી એને કાંઈ સુખ મળતું નથી. એને કોઈ દેવલોકની ભોગ ઉપભોગની સામગ્રીમાંથી ક્યાંયથી એને સુખ મળતો નથી, એટલે સુખ માટે હજી પ્રયત્ન કરે છે. શું કહે છે કે અનંતકાળથી દુઃખની અવસ્થામાં ટીક્યો. અનંત શબ્દ આત્મા બેહદ અપાર આનંદ સ્વરૂપ સ્વાભાવિક તત્વ છે એમ સૂચવે છે. અનંત શબ્દ શું સૂચવે છે? કે આત્મા બેહદ અપાર આનંદ સ્વરૂપ સ્વાભાવિક તત્વ છે એમ સૂચવે છે. એમાંથી કાઢ્યું છે તે ભૂલીને, હે ગુરુ, એ આનંદની અનંતી ઊંધાઈમાં હું અનાદિકાળથી ટક્યો હતો. એટલે આનંદની અનંતી ઊંધાઈ એટલે દુઃખ. આત્મા અનંત બેહદતાવાળો છે, માટે દુઃખનો રસ પણ અનંત જ ભોગવે છે. કોઈ કહેશે કે અનંતકાળમાં દુઃખ ભેગા કરીને અનંત દુઃખ થયા હશે, પણ એમ નથી. એક એક ક્ષણમાં આનંદ દુઃખની વેદના સહન કરી છે. બધા દુઃખનો સરવાળો કરીને અનંત નથી કહેવા, અહીંયા અનંતવાર અનંત દુઃખો ભોગવા છે એમ કહેવું છે. પાંચમો દુઃખ અનંત. આ શાસ્ત્રમાં અપૂર્વ આહલાદ ભર્યો છે. જો કૃપાળુદેવના શાસ્ત્રના વચનો પ્રત્યે બહુમાન પ્રગટ કરતા જાય છે પોતે પણ, કે આ શાસ્ત્રમાં અપૂર્વ આહલાદ ભર્યો છે. ગુરુદેવ તો કે છે, આમાં ગુરુદેવ તો કે છે, ગુરુદેવના શબ્દમાં છે ને, પુસ્તક તો છે કે નહીં ત્યાં. હે હે, એ ખ્યાલ છે કે આપણે ત્યાં એવો પ્રશ્ન થાય છે કે આને શાસ્ત્ર કહેવાય કે ન કહેવાય. પણ કૃપાળુદેવે એક વચનામૃત જે કહ્યું છે, જેને ગુરુદેવ બહુ મહિમાથી કહેતા હતા. એ વચનામૃતને ગુરુદેવ પણ બહુ મહિમાથી વાત કરતા હતા. જ્ઞાનીના એક શબ્દમાં કેટલા વચનમાં નહીં, કાવ્યમાં નહીં, પુસ્તકમાં નહીં, એક શબ્દમાં અનંત આગમ ભરેલા છે. એ વાત કેમ હશે એ જરા ગંભીરતાથી વિચારવા જેવી. આ શાસ્ત્રમાં અપૂર્વ આહલાદ ભેળો છે. શિષ્યને પોતાનું સ્વાધીનપણું ગુરુગમથી સમજાયું. જો યોગ્યતા એની છે, પણ વચ્ચે નાખે છે ગુરુગમ. શિષ્યને પોતાનું સ્વાધીનપણું સમજાણું છે, પોતાનું સ્વાધીનપણું પણ ગુરુગમ વગર સમજાયું નથી. ગુરુગમથી સમજાયું એટલે પોતાનો જ્ઞાન ભાવ બેહદ અપરિમિત છે, તેનો ઉલ્લાસ આવ્યો છે, તેનું વર્ણન કરે છે. પોતાના સ્વરૂપનો મહિમા આવ્યો. જ્યાં સમજો પોતાના સ્વરૂપને ગુરુ ગમે, ત્યાં પોતાના સ્વરૂપનો મહિમા ઉલશો. તું શું સમજ્યો અને શું નથી સમજ્યો? શું કહે છે કે તું શું સમજ્યો અને શું નથી સમજ્યો? જળના સંયોગમાં શું રહેલું છે અને પરથી જુદાપણું અસંગપણું શું છે તેનો વિવેક કેમ કરવો? તેનો વિચાર કર્યો નથી, તેથી જ અનંત દુઃખ પામ્યો છો. જે સમજવાનું છે આ છે, જીવનું જે અસંગપણું જુદાપણું છે એ જુદાપણાનો વિવેક કર્યો નથી, મમત્વ કર્યું છે, શરીરમાં મમત્વ કર્યું છે, પરિવારમાં મમત્વ કર્યું છે, સંપત્તિ આદિ સંયોગ અને સામગ્રીમાં મમત્વ કર્યું છે અને રાગમાં પણ મમત્વ કર્યું છે. તેથી જ આનંદ દુઃખ પામ્યો છે. અહીં શ્રી સદગુરુને નમસ્કાર કર્યા છે તેમાં વિનય છે, સદગુરુને નમસ્કાર કર્યા છે એમાં વિનય કર્યો છે, ઉપકાર બુદ્ધિ છે. નિશ્ચયથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે. જે વિનય કરવા યોગ્ય એવા પંચ પરમેશ્વરી સદગુરુ આદિ છે તેનો વિનય કરવો તે એક ન્યાયે આત્માનો જ વિનય છે. એટલે અહીંયા કહે છે નિશ્ચયથી તો પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે, સદગુરુને નમસ્કાર છે તે શુદ્ધાત્માને નમસ્કાર છે, અને એના નિષેધમાં શુદ્ધાત્માનો નમસ્કાર ઉડી જાય છે એમ થઈ જશે. વ્યવહારથી પોતે ઉપકારી, પોતે ઉપકારીને ઓળખીને, શું જે કેવળ જ્ઞાની ભગવાન થઈ ગયા, જેણે આત્માનું અવિરોધ સ્વરૂપ સમજાયું તે પરમાત્માને ઓળખીને, વ્યવહારે પોતે ઉપકારીને ઓળખીને નમન કર્યું છે. શ્રી સદગુરુ ભગવંત કેવા મહિમાવંત છે તે વિશે કહ્યું છે કે અન્ય મતમાં પણ આટલી વાત તો છે, કે અન્ય મતમાં વાત આવી છે તીર્થંકર દેવના દિવ્ય ધ્વનિમાંથી આવી છે. સારી સારી વાત કોઈ કોઈએ લીધી છે, શું કોઈ કોઈએ સારી સારી વાત લીધી છે. તો કહે છે કે જેણે આત્માનું વિરોધ સ્વરૂપ સમજાયું છે તેને ઓળખીને નમન કર્યું છે. શ્રી સદગુરુ ભગવંત કેવા મહિમાવંત છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગું પાય, બલિહારી ગુરુદેવ કે જેણે આતમ દિયો બતાય. ગોવિંદ દિયો બતાય, ગુરુદેવે આતમ દિયો બતાવી લીધું છે. શું ગુરુ ગોવિંદ, ગોવિંદ એટલે પરમેશ્વર અને આત્મા એટલે પણ પરમેશ્વર. અન્ય મતમાં તો પરમેશ્વર અન્ય પરમેશ્વરની ભક્તિ ગણે છે, એટલે એ રીતે એ પદ આવ્યું છે. શું કે બલિહારી ગુરુદેવથી, એટલે આત્મા, હું આત્મા બતાવ્યો, હવે આત્માને નમસ્કાર કરું કે ગુરુને નમસ્કાર કરું? તો ગુરુદેવે એ જોડી દીધું કે પહેલાં ગુરુને નમસ્કાર કરું પછી આત્માને નમસ્કાર કરીશ. ઠીક, એ વાત કૃપાળુ દેવે 213 નંબરના પત્રમાં કરે છે. શું 213 નંબરના પત્રમાં કહ્યું કે હે પુરાણ પુરુષ એમ કરીને, એ આત્મા, પુરાણ પુરુષ એટલે આત્મા, હે પુરાણ પુરુષ છે ને આપણે, હા હે પુરુષ, અમે તારામાં અને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી, આત્મા અને સત્પુરુષ બંને એક જ છે એમ અમને દેખાય છે. છતાં ભેદથી જો વાત કરીએ તો થોડીક વિશેષ વાત છે કે તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે. એટલે પહેલાં બલિયારી ગુરુદેવ કે એમ કર્યું છે. શું આ અનંત જ્ઞાનીઓનો એક મત હોય છે, આ અહીંથી સિદ્ધ થાય છે. શું જે 213માં કહ્યું એ ગુરુદેવે અહીંયા ગુરુ ગોવિંદ દોનું ખડે એમાંથી એ વાતને કહી. પરમાત્મ સ્વરૂપ ચૈતન્ય વિતરાગ ભગવાન અને જ્ઞાની બંને સમક્ષ દેખાય છે, ત્યાં શિષ્ય પોતાનું બેહદ સુખ સ્વરૂપ
સ્વાધીન સ્વરૂપ સમજાવનાર સાધક દશામાં વર્તતા એવા સદગુરુને નમસ્કાર કરે છે, બે સમક્ષ દેખાય છે. પરમાત્મા સ્વરૂપ ચૈતન્ય વિતરાગ ભગવાન અને જ્ઞાની બંને સમક્ષ દેખાય છે. શું? સત્પુરુષ પણ દેખાય છે આત્મ સ્વરૂપને બતાવનારા, અને વિતરાગ જૈન પરમેશ્વર જીનેશ્વર પણ દેખાય છે. ત્યાં શિષ્ય કોને નમસ્કાર કરે છે? સદગુરુને નમસ્કાર કરે છે એમ કહે છે. શું? એ ગાથા લીધી છે. અહીં તો સમક્ષ દેખાય તો આમ લીધું છે. શું? ગાથામાં તો એમ લીધું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મ વિચાર. પોતાનો સાધક સ્વભાવ ઉઘડ્યો, એની હોશમાં પોતાના ગુણનું બહુમાન વિનય કરે છે, એટલે જ્ઞાની ગુરુ ઉપર ઉપકારીપણાનો આરોપ કરીને પોતાના પવિત્ર ભાવને મલાવે છે. એ ગુરુનો ઉપકાર એ આત્માનો મહિમા છે, ગુરુનો મહિમા તે આત્માનો મહિમા છે. ખરેખર હા, પોતાના પવિત્ર ભાવને મલાવે છે એ ગુરુના, ગુરુને ભક્તિ દ્વારા પોતાના પવિત્ર ભાવને મલાવે છે. ભૂતકાળમાં આત્માને સમજ્યા વિના દુઃખી હતો. ભૂતકાળમાં શેમાં દુઃખી હતો? આત્માને સમજ્યા વિના દુઃખી હતો. એટલે સિદ્ધ કર્યું કે પૂર્વે હું હતો. એમાંથી શું સિદ્ધ થાય છે કે પૂર્વે હું હતો? આ સિદ્ધાંત કાઢે છે ગુરુદેવ શ્રી. ગાથામાંથી સિદ્ધાંત કાઢે છે, દ્રવ્યાનુ કાઢે છે. હું અનંત દુઃખ અનંત કાળમાં અપાવ્યો એનો અર્થ કે હું હતો, હું હતો, એટલે આત્માની નિત્યતા એમાં ગર્ભિત છે. અને શક્તિ રૂપે આનંદમય જ્ઞાન સામર્થ્ય સ્વરૂપે હતો. આનંદ પામ્યો એનો અર્થ શું કે શક્તિ રૂપે આનંદમય જ્ઞાન સામર્થ્ય સ્વરૂપે હતો. હવે તે જ જ્ઞાન શક્તિનો અંતરંગ ઉજ્જવળ ભાવ જે ઉઘડ્યો છે, તે ભાવથી મારું પૂર્ણ સ્વરૂપ ઉઘડવાનું છે. હવે તે જ જ્ઞાન શક્તિનો અંતરંગમાં ઉજ્જવળ ભાવ જે ઉઘડ્યો છે, એટલે આત્મજ્ઞાન થયું છે, તે ભાવથી મારું પૂર્ણ સ્વરૂપ ઉઘડવાનું છે. હવે હું પૂર્ણતાને પામીશ. અહીંયા અંશ સ્વરૂપ થયો ત્યાં પૂર્ણતાની પ્રતીતિ આવી, એ મારું પૂર્ણ સ્વરૂપ પણ ઉઘડવાનું છે. અનંત દુઃખના ભોગવટાની અવસ્થાને અને નિરાવરણ પવિત્ર પૂર્ણ શુદ્ધ આત્મા આત્મસુખના ભોગવટાની અવસ્થાને જાણનારો જ્ઞાતા ભગવાન આત્મા સ્વયં જ્ઞાનમય છે. આ મૂળ વાત સ્થાપી, જે સ્વરૂપ બતાવ્યું છે એ આવું બતાવ્યું છે કે નિરાવરણ છે, પૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપ છે, અને એ પૂર્ણ સુખના ભોગવતાની અવસ્થાને જાણનારો જ્ઞાતા છે. એ સ્વયં જ્ઞાનમય છે. સ્વયં એટલે અનાદિ અનંત જ્ઞાનમય છે. પરથી જુદો, સ્વાધીન, અસંગ, એકલો છે. પરથી જુદો છે, સ્વાધીન છે, અસંગ અને એકલો છે. રાગ દ્વેષ અજ્ઞાનનું છેદન કરીને નિમિત્તની અસર લીધા વિના નિર્મળ શાંત પવિત્ર આનંદમય છું. આ મૂળ સ્વરૂપ આવું સમજાવ્યું છે સદગુરુએ, જે સમજાવ્યું છે એ મૂળ સ્વરૂપ આવું આનંદમય છે કે હું જ્ઞાનમય છું, ઉપરાંત સ્વાધીન છું, અસંગ ચૈતન્ય તત્વ છું, સદાય એકલો જ છું, જન્મો મર્યો અને મોક્ષમાં જઈશ તો પણ એકત્વ ભાવનામાં લીધું છે, એકલો જ છું. રાગ દ્વેષ અજ્ઞાનનું છેદન કરીને અને કોઈ પણ સંયોગો જે નિમિત્ત રૂપે છે એની અસર લીધા વિના, અસર લીએ તો રાગ દ્વેષ થયા વિના રે નહીં, નિર્મળ શાંત પવિત્ર આનંદમય છું. એ ભાવે ભવિષ્યમાં પૂર્ણ શુદ્ધ થવાનો છું અને આ જ ભાવથી પરિપૂર્ણ શુદ્ધતાને
પામીશું એવી ભાવના ભાવે છે. નિશંક બેહદ પ્રતીતિ સ્વરૂપ જે સ્વભાવ ઉગડે છે, જે ભાવ અંતરંગ જ્ઞાન બળના પુરુષાર્થથી ઉગડે છે, તે ભાવ પૂર્ણ આનંદમય શુદ્ધ સ્વરૂપની શક્તિમાંથી પ્રગટ થાય છે. જે સાધક દશા પ્રગટ થશે એ ક્યાંથી થશે? આત્માના શુદ્ધ સ્વરૂપમાંથી ને શુદ્ધ શક્તિમાંથી પ્રગટ થાય છે. અવસ્થા દ્રષ્ટિએ હજી અલ્પાંશ ઉઘડ્યો છે તેથી મલિનતા છે. અવસ્થા દ્રષ્ટિએ હજી અલ્પાંશ ઉઘડ્યો છે, સ્વરૂપ દ્રષ્ટિએ તો પૂરેપૂરો છે, અનાદિ અનંત. અવસ્થા દ્રષ્ટિએ અલ્પાંશ ઉઘડ્યો છે તેથી હજી થોડી મલિનતા છે અને અધુરાશ છે. એ બધું ભાનમાં અને જ્ઞાનમાં હોય છે સાધકને. પ્રવચન સાર અને સમયસારમાં ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય તથા અમૃતચંદ્ર આચાર્ય દેવનો અંતરનાદ નીકળે છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ છે, અને તે સર્વજ્ઞના ઘરની વાત જાત અનુભવથી કહીએ છીએ. શું છે વચન બળ? કેવું છે શ્રી ગુરુનું વચન બળ? કેવું છે કુંદકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્યજી છે મહાન નિગ્રંથ ગુરુ છે. વચન બળ એમનું એવું છે કે અમે જે કહીએ છીએ એ સર્વજ્ઞના ઘરની વાત છે. અત્યારે પંચમ કાળમાં કોઈ સર્વજ્ઞ પ્રત્યક્ષ નહીં હોવા છતાં પણ પોતાના અનુભવના બળથી એમ કહી શકે છે, નાની પણ કહી શકે. હું અમે જે કહીએ છીએ તે શ્રીજીન કહે છે. કૃપાળુદેવ લે છે ને ગણે, શ્રીજીન આમ કહે છે, શ્રીજીન આમ કહે છે. એ સર્વજ્ઞના ઘરની વાત છે અને અમારા જાત અનુભવની એ વાત છે. આ સ્વરૂપ સમજે શ્રદ્ધે એક બે ભવે અવશ્ય મોક્ષ થાય છે. એવા ગુરુદેવના આશીર્વાદ આવ્યા. જો આ સ્વરૂપ સમજે એક બે ભવે એનો ફેંસલો, એનો અવશ્ય મોક્ષ થાય છે એમ અપ્રતિબંધ ભાવની વાત કરી છે. અહીંયા એમ અપ્રતિભાત ભાવની વાત કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય દેવે કરી છે. એ લોકો એક બે ભાવમાં જવાના જ છે. એવા જે મહાન આચાર્ય છે અત્યારે ભલે દેવલોકમાં ગયા હોય, પછી એ મનુષ્ય થઈને પહોંચી જશે મોક્ષમાં. પાછા પડી જવાની વાત નથી, ક્યાંય પણ પાછા પડી જવાની વાત નથી. જો હું પડી જઈશ તો ગુણસ્થાનમાંથી ઉચ્યુત થઈ જઈશ તો એ વાત અહીંયા નથી. જે સ્વરૂપ બેહદ છે, જે સ્વરૂપ બેહદ છે, અનંત છે, સ્વાધીન છે, તેનો યથાર્થ નિર્ણય થયા પછી પાછો કેમ પડે? શું કહે છે? અંદરથી જ્યાં શક્તિમાંથી બળ પ્રગટ્યું ત્યાં પાછા પડવાની વાત હોઈ શકે નહીં. જે સ્વરૂપ બેહદ છે, અનંત છે, સ્વાધીન છે, તેનો યથાર્થ નિર્ણય થાય કે આવું જ મારું સ્વરૂપ છે પછી પાછા પડવાની વાત હોઈ શકે નહીં. જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ અનુભવની જાત આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ અનુભવની જાત આખું નિર્મળ આત્મપદ પૂરું પાડશે. જે પૂર્ણ સ્વરૂપની શ્રદ્ધા કરી છે એમાંથી પૂર્ણ દશા આવવાની આવવાની ને આવવાની છે. એ રીતે અહીંયા માંગલિકની જે ગાથા છે, શાસ્ત્રનું જે મંગળ કર્યું છે, એ સદગુરુને નમસ્કાર કરીને કૃપાળુદેવે મંગળિક કર્યું છે. અને સાથે સાથે લોજિક પણ આપ્યું છે, કારણ આપ્યું છે કે શા માટે હું નમસ્કાર કરું છું, કે મારા આત્મ સ્વરૂપને એમણે સમજાવ્યું છે માટે હું નમસ્કાર કરું છું. એ પહેલી ગાથા ઉપરનું પ્રવચન થયું. આપણે પછી આગળની અમુક ગાથાઓ લેશું, એમાં આઠમી ગાથા લઈએ. પાનું છે 36, મારી પ્રતિમા 36 પાનું છે. આત્માર્થીના ખાસ લક્ષણ કહે છે એમાંથી, ત્યાંથી બધા ગાથા સાથે બોલશું. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે યથાસ્થાને સમજવું. આ બહુ ગંભીર ગાથા છે. ગાથાનું ઊંડાણ પણ ઘણું છે અને ગાથાની વિશાળતા પણ, વિષયની વિશાળતા પણ ઘણી છે. કેમ કે મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતાનો વિષય પ્રધાન છે. શું છે? મુમુક્ષુને યોગ્ય પ્રવૃત્તિ અને પરિણામ કરે. પૂજા, ભક્તિ, શાસ્ત્ર.